నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురామయో మంగళము సుతమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వభావాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసంజాత.
సమయసార్ భగవాన్ కుందకుందాచార్య రచిత సమయసార్ અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 39, 40, 41, 42 અને 43 એ 5 ગાથાનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ટીકા ભાવાર્થ બધું પૂરું થયું તે પછી આપણે પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આ 5 ગાથા ઉપર કરેલ પ્રવચનના કેટલાક અંશો આપણે જોયા અને એમાં થોડોક વધારે વિચાર કરીએ તો આપણે એમાં પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાંથી થોડો ભાગ કર્યો છે. એમાં પાના નંબર 10 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 22 પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો ગો ટુ પેજ નંબર 22 અને પુસ્તકમાં પાના નંબર 10 ઉપર. હવે આ વાત લઈએ એ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ, નહીતર કેટલાકને મુશ્કેલી પડશે. તો મૂળ ગાથાની અંદર વાત જે કરવામાં આવી છે એ શું વાત હતી? એ વાત એ હતી કે એવા અજ્ઞાનીઓ વર્તે છે કે જે પોતે આત્માને જુદી રીતે જાણે. જગતમાં એવા અજ્ઞાનીઓ ઘણા છે કે જે આત્માને પોતે પોતાની મતિ કલ્પનાએ જુદી જુદી રીતે જાણે છે. એટલે 39, 40 અને 41, 42, 43 એ ગાથા જે છે એની અંદર વાત એ કરવામાં આવી કે આ મૂંઢ જીવો, અજ્ઞાની જીવો, મોહી જીવો એ આત્માનું સાચું સ્વરૂપ નથી જાણતા, એટલે એ જુદા જુદા પ્રકારે આત્માને જાણે છે અને એમાં એ 8 રીતે આત્માને જાણે છે એ વાત કરવામાં આવી. તો એ 8 રીતે આત્મામાં જે જાણે છે એમાં પહેલું એવું કહ્યું કે ભાઈ અધ્યવસાનને, અધ્યવસાનનો અર્થ થાય છે કે વિભાવ ભાવે જે પરિણમન થાય છે એ અધ્યવસાન છે. એટલે વિભાવ ભાવે જે પરિણમન જીવ કરે છે એને જ એ આત્મા માને છે. બીજું હતું કર્મને એ આત્મા માને છે. ત્રીજું અધ્યવસાનમાં તીવ્ર અને મંદ અનુભાગને આત્મા માને છે. નો કર્મને આત્મા માને છે. કર્મના ઉદયને આત્મા માને છે. કર્મના અનુભાગને એટલે તીવ્ર મંદપણારૂપ એમાં ગુણોથી ભેદરૂપે એને આત્મા માને છે. જીવ અને કર્મ બંને ભેગા મળેલા એને આત્મા માને, એને જીવ માને અને કર્મના સંયોગથી જ જીવ છે એમ માને. એટલે એવી 8 પ્રકારની મિથ્યા માન્યતા વર્તે છે. એ બધી માન્યતા ખોટી છે. તો એના સંબંધી આપણે વિચાર કરી રહ્યા છીએ. એમાં ગુરુદેવે જે વાત કરી છે એનો વિચાર આપણે કરી રહ્યા છીએ. તે છે અહીંયા કે ત્રીજા પેરેગ્રાફમાં કે શુભભાવથી જ્યારે ધર્મ મનાવે છે શાસ્ત્ર યથાર્થ નથી, એના વિશે ગુરુદેવ વાત કરી. અને એમાં કુંદકુંદાચાર્ય દેવે બહુ મોટેથી પોકારીને કહ્યું કે મુનિ તો નગ્ન દિગંબર જ હોય એ વાત આપણે લીધી. એના પછીના પેરેગ્રાફમાં ચોથો પેરેગ્રાફ પાંચમો કે વળી કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાંત સ્વયં મેં ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ વડે મેલું જે અધ્યવસાન તે જ જીવ છે. જો અધ્યવસાનને જીવ કહે છે એના સંબંધી ગુરુદેવે જે વાત કરી છે એ અહીંયા કહી છે. કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. આ ટીકાઓની વાત લેવામાં આવી. રાગથી લાભ થાય એવો મિથ્યા અભિપ્રાય તે અધ્યવસાન છે. રાગથી લાભ થાય એવો મિથ્યા અભિપ્રાય એ અધ્યવસાન છે. તે અધ્યવસાનથી જુદો કોઈ આત્મા નથી એમ કોઈક કહે છે, એટલે એ અજ્ઞાની કહે છે. ગુરુદેવ કહે છે કે આ જીવ આ અધિકાર છે ને, જીવ અજીવનો અધિકાર છે, એમાં આ અજીવ અધિકાર છે એમ કહ્યું છે. તો જીવ અજીવ અધિકાર, પણ અહીંયા અજીવની વાત લેવી છે ને એટલા માટે કે રાગ આદિ વિભાવ પરિણમન એ અજીવ છે, અને એવા રાગ આદિ વિભાવ પરિણમન એ અધ્યવસાનને જે આત્મા માનતો હોય એ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ અજ્ઞાની છે. જીવ તો નિત્ય સચ્ચિદાનંદ સત ચિત્ત આનંદ સ્વરૂપ, સત ચિત્ત આનંદ સ્વરૂપ એટલે સત જ્ઞાન અને આનંદ સ્વરૂપ, ચિત્ત એટલે આનંદ જ્ઞાન એવા સ્વરૂપે જ છે. એ કોઈ વિભાવ ભાવમાં આવતો નથી, વિભાવ ભાવ રૂપે છે નહીં. છેલ્લા પેરેગ્રાફમાં વળી કહે છે કે વળી કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એવી જે એક સંસરણ રૂપ ક્રિયા તે રૂપે ક્રિયા કરતું જે કર્મ તે જ જીવ છે. કર્મની વ્યાખ્યા કરી, કર્મનું કારણ જણાવ્યું, અને પછી એ વાત કરવામાં આવી કે આ કર્મ છે એ જ જીવ છે, બીજો કોઈ એનાથી જુદો જીવ છે નહીં. અથવા બીજી રીતે લઈએ તો વળી કોઈ કહે છે કે અનાદિ અનંત જેનો પરિપાટીરૂપ રાગ દ્વેષ રૂપ ક્રિયાનો વ્યાપાર છે, તે અવયવને ધારણ કરનાર જેનો વ્યાપાર કેવો છે, રાગ દ્વેષ રૂપ ક્રિયા રૂપે છે, એટલે કે રાગ દ્વેષ રૂપે એ પરિણમતા બંધાય છે એ કર્મ, અને જેના કારણે એવા રાગ દ્વેષ થાય છે જેનું લક્ષ્ય કરતા એ કર્મ, એટલે એમાં એ રીતે લઈ લીધું કે અનાદિ અનંત જેનો એ રાગદ્વેષની ક્રિયાઓ સાથેનો જ સંબંધ છે, તે અવયવને ધારણ કરનાર એ અવયવી એ આત્મા રાગદ્વેષમય જ દેખાય છે. એટલે એવા કર્મને જે ધારણ કરીને રહ્યો છે પોતાને એમ છે કે હું એ કર્મરૂપે જ છું, એને પછી આત્મા એવો જ દેખાય, રાગદ્વેષમય જ દેખાય, અને ચાલ્યા આવતા દ્રવ્ય કર્મનો પ્રભાવ તથા તેમાં જોડાણરૂપ રાગ આદિ ભાવકર્મ તે અનાદિ સંતાનરૂપ જેનું સ્વરૂપ છે તે આત્મા છે. કર્મ દ્રવ્ય કર્મનો પ્રવાહ, દ્રવ્ય કર્મનો પ્રવાહ એટલા માટે કહ્યો કે એનો સ્થિતિબંધ પૂરો થાય એટલે કર્મ ખરી જાય, અને કરતા પહેલા એ વખતે એ જે ફળ આપે એટલે જે સંયોગો આપે એ સંયોગો સાથે જીવ જોડાય અને નવા કર્મ પાછા બંધાય, એટલે એમ પ્રવાહ ચાલ્યા કરે છે. એટલે દ્રવ્ય કર્મનો પ્રવાહ તથા તેમાં જોડાણરૂપ રાગ આદિ ભાવકર્મ એનું લક્ષ કરતા થતા ભાવકર્મ એ અનાદિ સંતાનરૂપ જેનું સ્વરૂપ છે તે આત્મા છે, તેનાથી જુદું સ્વરૂપ અમને ભાસતું નથી. એટલે આમ જ છે બધું, એ જ જીવ છે. આ કર્મરૂપ અવસ્થા થવી એનું નામ જ જીવ, એટલે કર્મને જીવ માનવામાં આવ્યો. આ અજ્ઞાનીની માન્યતા છે, આ અજ્ઞાનીની માન્યતા છે. જડ કર્મનો ઉદય અને તેના સંગે રાગરૂપ ક્રિયા એ જ જેનું અનાદિ અનંત કર્મ છે તે જ આત્મા છે, તેનાથી કોઈ જુદો આત્મા અમને જણાતો નથી. દ્રવ્ય કર્મના ઉદયને અને ભાવકર્મને એકમેક માનનારાનો આવો અભિપ્રાય છે. દ્રવ્ય કર્મનો ઉદય એ તો પુદ્ગળ છે, અને ભાવકર્મ એ એના નિમિત્તે થાય છે. ભાવકર્મ છે કોનું? ભાવ એટલે ભાવકર્મ બંધાય છે તો જીવના એવા વિકારી ભાવ એટલે થાય છે, પણ એ ભાવકર્મમાં નિમિત્ત કારણ શું છે? તો કે કર્મનો ઉદય છે, અને એ ભાવકર્મ એટલે એવા વિકારી ભાવ વિભાવ ભાવ પરના લક્ષ્ય થતા ભાવ છે એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, એટલા માટે એને આત્માથી જુદું ગણવામાં આવ્યું. એને કર્મના નિમિત્તે થાય છે માટે એને પણ જડ કહી દીધું, ભાવકર્મને પણ જડ કહી દીધું. છે તો જીવના ભાવ એ ભાવકર્મ રૂપે એ બંધાય છે એટલે ભાવકર્મ થાય છે, એટલે જીવના વિકારી ભાવ છે જેને લીધે આશ્રવ થાય, આત્માના શુદ્ધ સ્વભાવ ભાવ સિવાયના જે ભાવ થયા બધા જ ભાવો, સવારથી ઉઠીએ તો રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીમાં થતા બધા જ ભાવ, શુભ અને અશુભ બધા જ ભાવો, એ બધા ભાવને લીધે થઈને આશ્રવ થાય અને નાના મોટા પ્રકારે શુભ અને અશુભ બંધ પડ્યા જ કરે છે, આખો દિવસ એ જ ચાલે છે. એમ નથી કે આપણને કર્મ નથી બંધાતા, એટલે એ ભાવ જે થવા એ જીવના છે, પણ એમાં નિમિત્ત કારણ તરીકે જે સમય સમયના ઉદય વર્તે છે અને પર પદાર્થો તરફનું એનું લક્ષ રહ્યું છે એ છે. એટલે સમય સમય જે ઉદય છે એને કારણે થઈ અને જે પર પદાર્થોની એને પ્રાપ્તિ થાય છે અથવા તો એનું સાનિધ્ય થાય છે એના તરફ લક્ષ જાય છે. એટલે એ પર દ્રવ્યના કારણે થાય છે. પર એવા એ દ્રવ્યો એના કારણે એ થાય છે. અથવા તો બીજી રીતે કહીએ તો કે પરદ્રવ્યની પ્રાપ્તિ થઈ એ જીવના કર્મના ઉદયને કારણે થઈ. એટલે એ કર્મને કારણે થાય છે. એટલે કર્મનો ઉદય જે છે એ અને પોતાને જે ભાવ કર્મ થયું એની અંદર એ જુદું કંઈ સમજી શકતા નથી. એટલે એને એ એક મેક માનનારાઓનો આવો અભિપ્રાય છે કે કર્મ એ જ પોતે ને પોતે કર્મરૂપે જ છે. એટલે એમાં બીજો કોઈ આત્મા જુદો દેખાતો નથી. આવી ઊંધી માન્યતા એમ રહી છે. અનાદિની એ માન્યતા છે. ગુરુદેવ એને માટે એમ કહે છે કે દ્રવ્ય કર્મના ઉદયને અને ભાવ કર્મને એકમેક માનનારાનો આવો અભિપ્રાય છે. આત્મા ત્રિકાળ શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ છે તેને નહીં જાણવાથી સ્વરૂપથી ખસીને પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપથી ખસીને એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી બહાર નીકળીને રાગ આદિ કર્મરૂપી જે ક્રિયા તેમાં જે રહ્યો હતો છે અને રહેશે તે આત્મા છે એમ કોઈ માને છે, મિથ્યા દ્રષ્ટિ માને છે. હવે આગળ લઈએ એના પછી એના વિશે આપણે આગળ પણ વિસ્તાર કર્યો છે. એટલે હવે એના પછીના પેરેગ્રાફમાં લઈએ કે કોઈ કહે છે કે તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દુરંત રાગરૂપ રસથી ભરેલા અધ્યવસાનોની જે સંતતિ તે જ જીવ છે. એટલે કર્મની વાત કરી અને પછી આ બીજી વાત એ કરે છે કે અધ્યવસાનોની સંતતિ જે છે એ જ જીવ છે. એટલે તીવ્ર મંદ અનુભવ એની વાત કરવી છે. તીવ્ર મંદ અનુભવ થાય અધ્યવસાનોને કારણે રાગરસ રૂપથી રાગરૂપ રસથી ભરેલા અધ્યવસાનોની જે સંતતિ તે જ જીવ છે. કારણ કે તેનાથી અન્ય કોઈ જુદો જીવ દેખવામાં આવતો નથી. એટલે કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે બહુ તો રાગ તીવ્રતામાંથી મંદ થાય અને મંદમાંથી તીવ્ર થાય, પણ રાગનો અભાવ થાય એવું સ્વરૂપ નથી. જો ગુરુદેવે આ સ્પષ્ટતા કરી છે કે મોટા ભાગનાને એમ છે કે રાગ ઓછો વધતો થાય, મંદ થાય એટલે શુભ થાય, અથવા તો તીવ્ર થાય, કષાયો તીવ્ર થાય, મંદ થાય એમ જ હોય, પણ એનો પૂર્ણપણે રાગનો અભાવ થઈ જાય એટલે આત્મા સિવાયનો બીજો કોઈ ભાવ હોય જ નહીં, એવું કેવી રીતે બને? આ વાત બરાબર છે. એમ જ છે, મોટાભાગના લોકોને એમ જ છે કે એક આત્મા આત્મા જ તમે કર્યા કરો છો તો આત્મા સિવાય બીજું કંઈ ખાવું પીવું કંઈ હોય કે નહીં જીવનમાં? બસ એક આત્મા જ કરવાનું કે બીજું કંઈ કરવાનું? આવું સામે આપણને પૂછનારા મળે, કેમ કે એમને આત્માનું સ્વરૂપ કેવું છે એનો સ્વાદ આવ્યો નથી ને, એટલે એમને બહારમાં જ એમ છે કે બહાર જ બધું કરવાનું હોય, ટાઈમ મળે તો થોડો ધર્મ કરી લઈએ અને બહુ બહુ તો વધારે બહુ ટાઈમ મળે ને બહુ કંઈક એવું થાય તો ઉંમર થશે ત્યારે કરીશું, અત્યારે શું આ બધું તમે લઈને બેઠા છો? એવી માન્યતાવાળા મોટાભાગના જીવો છે. એમને બીજું કંઈ જણાતું જ નથી. બહુ તો બરાબર છે, થોડો સ્વભાવ આવે, મંદિર જઈ આવીએ, પૂજા કરી આવીએ, કોઈક દિવસ વાર તહેવારના દિવસે થોડું દયાદાન કરીએ, બરાબર છે, એટલે એટલું મંદ ભાવ, અને બાકી તો જે વેપાર ધંધા જોબ જે કંઈ કરતા હોય એમાં પાપના કામ થતા હોય તો થયા કરે, તો એમ જ હોય ને જીવનમાં, બીજું શું હોય એમ. આવી માન્યતા સહિત મોટાભાગના જીવો છે. અહીંયા ગુરુદેવે એને શાસ્ત્રીય ભાષામાં અહીંયા સમજાવ્યું છે. એ અધ્યવસાનોની સંતતિ કીધી છે. તીવ્ર મંદ અનુભવ, તીવ્ર મંદ એ કોના અનુભવ છે? એ પોતાના રાગ અને દ્વેષના અનુભવ છે, કષાયના અનુભવ છે. એ અનુભવને કારણે એને આકુળતા ઘણી થાય છે, દુઃખ થાય છે, છતાંય એના તરફ એનું લક્ષ જતું નથી. એને પરમ શાંતિનો ક્યારેય અનુભવ થયો નથી, પોતાના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો નથી ને, એટલે એમ જ છે. એટલે કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે બહુ તો રાગ તીવ્રમાંથી મંદ થાય અને મંદમાંથી તીવ્ર થાય, પણ રાગનો અભાવ થાય? બિલકુલ રાગ હોય જ નહીં, રાગ દ્વેષ કષાયોનો બિલકુલ અભાવ થાય એવું સ્વરૂપ તો છે નહીં. આત્મા રાગથી રહિત થઈ શકે એવું એનું સ્વરૂપ નથી. રાગ દુરંત છે એટલે કે તેનો અંત આવી શકે નહીં, દૂર અંત. રાગ દુરંત છે, દૂર અંત, અંત એનો છે જ નહીં. એમ કે રાગ તો હોય જ, રાગની સંતતિ જે અનાદિથી છે, રાગની સંતતિ એના સંતાનો એક પછી એક પછી એક પછી એક પછી એક રાગ થયા જ કરે જ, એ આ રાગની સંતતિ એ તો અનાદિ છે. અને એ જ આત્મા છે. આત્મામાં શું થાય? બીજું રાગ અને દ્વેષના ભાવ થાય એમ ચાલ્યું આવે છે, ચાલ્યા કરે છે. એટલે રાગની સંતતિથી બીજું કોઈ આત્માનું સ્વરૂપ છે જ નહીં, એનાથી એના વિનાનું કોઈ બીજું આત્માનું સ્વરૂપ નથી. આવી મિથ્યા માન્યતા અજ્ઞાનીની વર્તે છે. આગળ કહે છે કે ઘણા એમ કહે છે કે જીવનો મોક્ષ થયા પછી પણ તે પાછો ભવ જન્મ ધારણ કરે. આ જો આ રાગની રાગની પારાકાષ્ઠાની વાત આ ગુરુદેવે કરી કે જેટલો રાગ હોય તે જીવ પાછો મોક્ષમાંથી પણ અહીંયા આવે. બોલો, આવી તો મૂર્ખાઈ ભરી વાતો કરે છે. રાગ કેટલો, આ જગત પ્રત્યે, જગતના પદાર્થો પ્રત્યે, આ દુનિયા પ્રત્યે એટલો રાગ હોય કે અહીંયા એ ન્યાય કરવા આવે પાછો. પોતે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરે, સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય અને ત્યાં બેઠા બેઠા પછી નીચે જુએ, અહીંયા ત્યાંથી પાછા એ નીચે જુએ કે અહીંયા શું ચાલી રહ્યું છે, કે અહીંયા અમેરિકામાં કોણ પ્રેસિડેન્ટ થયું અને ઇન્ડિયામાં કોણ પ્રાઇમ મિનિસ્ટર થયા એ બધું જુએ, અને પછી કોણ શું કરી રહ્યું છે અને મિડલ ઇસ્ટમાં કોણ તોફાન કરી રહ્યું છે, પછી એ બધાને શિક્ષા કરવા માટે, ન્યાય કરવા માટે પાછા ભગવાન જન્મ લે. આવી ઊંધી માન્યતા, અને એવી માન્યતા તો એટલી બધી ધર્મમાં ઘૂસી ગઈ છે કે અવતાર કેટલા અવતાર થયા, એમ કે આ બધા અવતાર, કે કૃષ્ણના અવતાર ને રામનો અવતાર ને આનો અવતાર ને નરસિંહ અવતાર ને એ બધા ભગવાને અવતાર લઈ અને બધાને પાપીઓને શિક્ષા કરી. આવી માન્યતા વર્તે છે. અને એ માન્યતા વિશે જૈનોમાં પણ કેટલાકને એમ જ છે કે હા એવું હોય, એમને ખ્યાલ નથી કે મોક્ષ શું છે, એ સ્વરૂપ કેવું છે એ ખ્યાલ નથી. એટલે આ રાગની પારાકાષ્ઠાની વાત કરી આ ઉપર. પહેલા કહેવામાં આવ્યું રાગ દુરંત છે, રાગ તો જાય એવો છે જ નહીં, રાગ રૂપે જ સ્વરૂપ હોય આત્માનું. એટલે એમાં આ વાત કરી ગુરુદેવે. આપણે હવે આગળ લઈએ એના પછી નીચે. વળી કોઈ કહે છે કે નવી અને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તવું, એવું પ્રવર્તતું જે નો કર્મ શરીર, શરીરને પહેલાની અવસ્થા એટલે જન્મે છે ત્યારથી માંડી અને આગળ વધતા વધતા જેટલી અવસ્થા થાય છે તેમાં અવસ્થા એની બદલાતી જાય છે. પોતે નાનો છે, બાળક છે, પછી થોડોક મોટો થાય છે, પછી યુવાન થાય છે અને છેક વૃદ્ધાવસ્થા સુધીમાં અનેક પ્રકારની એના શરીરની જે અવસ્થાઓ બદલાય છે અને એ જે ચેન્જીસ જે દેખાઈ રહ્યા છે શરીરમાં એ પણે જે પોતે જન્મ્યો છે ત્યારથી રહ્યો છે શરીર પણે, એટલે એનાથી જુદો એને કોઈ આત્મા દેખાતો નથી. એટલે નો કર્મને જે આત્મા માને છે એ વાત અહીંયા ગુરુદેવ સહેજ જુદી રીતે આપણને સરસ સમજાવી છે. કહે છે કે વળી કોઈ કહે છે કે નવી અને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નો કર્મ શરીર તે જ જીવ છે, કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી, આત્મા દેખવામાં આવતો નથી એમ તેઓ કહે છે. એનાથી જુદો આત્મા જોવામાં આવતો નથી. પણ ભાઈ, દેખવામાં આવતો નથી એવો નિર્ણય કોની ભૂમિકામાં થાય છે? જો આપણને આ વાત જે છે ને ગુરુદેવે કરી છે, આપણે એનો અર્થ પહેલા સમજ્યા હતા, ટીકામાં સમજ્યા, બધું કર્યું બરાબર, પણ જે ગુરુદેવે વાત કરી છે એ વાત બહુ મહત્વની છે. એમણે શું કહ્યું કે તને એ લાગ્યું ને કે આ શરીરથી જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી, એવો દેખવામાં આવતો નથી, તો એવો નિર્ણય કોની ભૂમિકામાં થાય છે? એ નિર્ણય કરનાર કોણ છે? શરીરે નિર્ણય કર્યો છે કે બીજો કોઈ નિર્ણય કરનાર છે? જે ભૂમિકામાં એવો નિર્ણય થાય છે એ જ આત્મા છે. જે આવો નિર્ણય કરે છે કે આ શરીર આત્મા છે કે આ અધ્યવસાન આત્મા છે, કે નિર્ણય કરનારો જે છે એ આત્મા છે. આ વાત સમજવાની છે. તે દરેક સમયે ખરેખર તો આ જીવ છે, જરાક ધ્યાન આપે તો એ દરેક સમયે સમયે તે પોતે પોતાના આત્માને અનુભવી રહ્યો છે, પણ એનું લક્ષ નથી જતું. એને આત્મા દરેક સમયે પકડાય એમ ચાલી રહ્યું છે, પણ એનું લક્ષ નથી જતું. કંઈ પણ વાત છે તો એનો નિર્ણય કરનારો, એનું જ્ઞાન કરનારો, એને સમજનારો એ કોણ છે? આ વાંચન વાંચ્યું એનું એ વાચક છે આ બધા શબ્દો, અને એના દ્વારા જે એના વાંચ્યનો જે ખ્યાલ આવ્યો અને જે જ્ઞાન થયું એ જ્ઞાન કોણે કર્યું? એ જ્ઞાન કરનારો એ તો આત્મા છે. ગુરુદેવ એ વાત બહુ સરસ રીતે અહીંયા સમજાવી દીધી કે ભાઈ, તું એમ કહે છે કે શરીર એ જ આત્મા છે, તો એવો નિર્ણય કોની ભૂમિકામાં થાય છે? જે ભૂમિકામાં એવો નિર્ણય થાય છે એ જ આત્મા છે. એટલે એ રીતે એમાં આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ જાય છે. ગુરુદેવની દ્રષ્ટિ સદાય આત્મા તરફ રહેતી, એટલે કેવી રીતે આપણને આત્માનું દર્શન અહીંયા કરાવે છે? આ રીતે પણ આત્મામાં જવાય, આ રીતે આત્મા પકડાય. ક્યાં છે આત્મા? આત્માના અસ્તિત્વ જેને આશંકા હોય ને એને દૂર થઈ જાય કે હા 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 આત્મા, આ નિર્ણય કરનારો આત્મા, એટલે એમાં આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. જ્ઞાની પુરુષોની વાત જ જુદી હોય છે. ગુરુદેવ કેવી રીતે આપણે આત્મા તરફ લઈ જાય, જો આ એક બીજી રીત. આપણે ઘણા પ્રકારે રીતો આપણે જોઈ આત્મા, આ આત્મા એમ પકડવાની, જો આ એક બીજી રીત બતાવી કે જે એક ભૂમિકામાં નિર્ણય થયો કે આ શરીર આત્મા, એ નિર્ણય કરનાર એ આત્મા છે. આગળ પણ અહીંયા કહે છે કે વળી અજ્ઞાનીઓ આત્માના ભિન્ન અસ્તિત્વને સ્વીકારતા નથી. ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાયક ભાવી વસ્તુ છે, પરંતુ જ્ઞાયક તરફનું જેમને લક્ષ્ય નથી એવા અજ્ઞાનીઓ એ પર્યાય બુદ્ધિ વડે જે શરીર દેખાય છે તેને જ જીવ માને છે. શરીરની ઉત્પત્તિ એટલે જીવની ઉત્પત્તિ અને શરીરનો નાશ એટલે આત્માનો નાશ એવું માનવા વાળા છે. શરીરનો સદભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ છે, શરીર છૂટતા જીવ રહેતો નથી, આવો તેમને ભ્રમ છે. શરીર છૂટે તો જીવ તો જીવ જ રહે છે, આત્મા તો અવિનાશી છે ભાઈ. હવે એના પછીથી 12મા પાના ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 24 અહીંયા 12મા પાના ઉપર ચાર બોલ પૂરા થયા. હવે 5મો બોલ કહે છે. અહીંથી આપણે આખું પાનું આ વાંચવાનું છે. એમાં બધા બાકીના બોલ જે છે 7 બોલ સુધીની વાત કરી છે. પછી 8મો બોલ બહુ પાછળથી આવશે. અહીંયા ગુરુદેવે બહુ સરસ સમજાવ્યું છે એટલે આ પાનું બહુ શાંતિથી વાંચીએ. કહે છે આપણે 4 બોલની વાત કરીને અહીંયા આ રીતે અધ્યવસાયની વાત કરી, કર્મની વાત કરી, અધ્યવસાયમાં તીવ્રતા મમતાની વાત કરી અને નો કર્મ એમ 4 વસ્તુની વાત થઈ. હવે જે વાત આવે છે તે કર્મના ઉદય. હવે કર્મના ઉદયની, પહેલા કર્મની વાત હતી, હવે કર્મના ઉદયની 5મું એ આવશે. એટલે અહીંયા કહે છે કે 4 બોલ પૂરા થયા, હવે 5મો બોલ કહે છે. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્ય પાપ રૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે. કર્મનો વિપાક કઈ રીતે વ્યાપે છે, કર્મનો વિપાક અને કઈ રીતે થાય છે, તો એમાં સમસ્ત લોકને પુણ્ય પાપ રૂપે વ્યાપતો, પુણ્ય પાપના ભાવ રૂપે સમસ્ત લોકમાં એ પોતે વ્યાપે છે. પુણ્ય પાપના ભાવ રૂપે કે આત્મામાં ન વ્યાપી શકાય, આત્મામાં તો શુદ્ધ ભાવે વ્યાપી શકાય, શુદ્ધ ભાવે જવાય, પણ પુણ્ય પાપના એટલે શુભાશુભ ભાવે તો ક્યાં જવાય, જગતમાં જવાય. એટલે જગતની દ્રષ્ટિ કરતા શુભાશુભ ભાવ એટલે એમ કરતા જે બંધ પડે છે એ બધા પુણ્ય પાપરૂપ, અને એટલે પુણ્ય પાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે આવું માને છે. કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. બે જ પ્રકારના ભાવ એણે કર્યા છે એટલે એને એમ જ છે કે બે પ્રકારના જ ભાવ હોય, શુભ અને અશુભ, બીજું કંઈ હોય જ નહીં. શુદ્ધ ભાવ એણે કર્યો નથી એટલે એને અજ્ઞાનીને એમ જ છે કે આ રીતે જ જીવન હોય અને આ જ જીવન છે એ જ જીવ છે. શુભાશુભ ભાવ રૂપે પરિણમવું એનું ના એ જ જીવન છે, બીજી કોઈ વાતની એને ખબર જ નથી. એટલે અજ્ઞાનીને આખા લોકમાં પુણ્ય પાપનું કરવું એટલું જ માત્ર દેખાય છે. શું દેખાય એને? પુણ્ય ને પાપ, એ સિવાય બીજું કંઈ દેખાતું નથી. આ અજ્ઞાનીની દશા છે. પ્રભુ ટીકા કરવા ખાતર નથી કહેવું, પણ ખરેખર કહેવું છે કે મોટા ભાગના જૈનોની પણ આ જ દશા છે. ધર્મ એટલે પુણ્ય અને પાપ રહિત થવું એનું નામ ધર્મ. બસ એથી વધારે આગળ બીજી કોઈ શુદ્ધ ભાવની વાત જ સમજતા નથી, શુદ્ધ ભાવની વાત જ સમજતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જવું અને પોતાનું સ્વરૂપ જે છે એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે જગતમાં, એવી બીજી કોઈ વસ્તુ નથી, એવો તો કોઈ નિર્ણય જ નથી. જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ કઈ તો પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપ કે જેમાં એ હંમેશને માટે કાયમને માટે ટકી અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરે છે એ પોતાનું સ્વરૂપ છે. એનાથી બીજી કોઈ વસ્તુ સર્વશ્રેષ્ઠ, એનાથી શ્રેષ્ઠ વસ્તુ છે જ નહીં, એ સર્વશ્રેષ્ઠ છે. એનો તો કોઈ નિર્ણય નથી, એનું મહાત્મા આવતું નથી, એટલે એનો કેવો ભાવ છે એ જાણતો નથી. એટલે એણે જેવું કર્યું છે એને જે માને છે પોતાનું સ્વરૂપ, કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાનીને આખા લોકમાં પુણ્ય પાપનું કરવું એટલું જ માત્ર દેખાય છે, પરંતુ શુભ અને અશુભ ભાવો એનાથી ભિન્ન આત્મા એને જણાતો નથી. પણ એ ભિન્ન જણાતો નથી એવો નિર્ણય તો જ્ઞાને કર્યો ને, પરંતુ એ જ્ઞાન ઉપર અજ્ઞાનીની દ્રષ્ટિ જતી નથી. જો અહીંયા પણ પાછા આપણને નિર્ણય કરાવી દીધો. શું નિર્ણય કરાવ્યો? કે અજ્ઞાનીનો નિર્ણય કરાવ્યો ને આપણને. અજ્ઞાની કોને કહેવો? તો કે જે પુણ્ય પાપ રૂપે જ પોતે પ્રવર્તે અને એ રૂપે જીવના સ્વરૂપને માનનારો છે એમ આપણને નિર્ણય કરાયો. તો એ નિર્ણય કોણે કર્યો? જ્ઞાને નિર્ણય કર્યો ને. એ જ્ઞાન છે એ જ આત્માનું સ્વરૂપ છે. જો એમાંથી પણ આપણને અહીંયા નિર્ણય કરાવે છે. ગુરુદેવની આ વિશેષતા હતી, તમને ખ્યાલ પણ ના આવે અને તમને આત્મામાં લઈ જાય. અહીંયા ખ્યાલ આવ્યો? આપણે તો પાંચમો બોલ કરી રહ્યા છીએ. આપણે શું પાંચમા બોલમાં શું કરી રહ્યા છીએ? કે ભાઈ અજ્ઞાની છે એ એવું માને છે લોકોમાં પુણ્ય પાપ કરવું એ જ માત્ર એને દેખાય છે, અને એવા શુભાશુભ ભાવ રૂપે જે છે એ જ આત્મા છે, એનાથી ભિન્ન બીજો કોઈ આત્મા નથી. આ અજ્ઞાનીની માન્યતા છે. આવો આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ દ્રવ્ય સૂત્રનો. એમાં આપણને ગુરુદેવ એમ કહે છે કે ભાઈ તું એ અભ્યાસ કરે છે ને તને એમ નિર્ણય થયો કે અજ્ઞાની આવું માને છે, એ નિર્ણય કરનારો તું કોણ છો? તું કોણ છો? તેવો નિર્ણય કરનાર, જ્ઞાન કરનાર તું ભગવાન આત્મા છો. વાત આપણે અહીંયા ગાથાની કરી રહ્યા છીએ, એના પાંચમા બોલની કરી રહ્યા છીએ, પણ પાંચમા બોલમાં ગુરુદેવ આપણને આત્મામાં લઈ જાય છે. આ વિશેષતા છે ગુરુદેવની, આ મોટી વિશેષતા છે. આખું પ્રવચન સાંભળીએ તો આપણને કોઈ દિવસ એવું નહીં થાય કે કોઈ દિવસ ગુરુદેવ આપણને આત્મામાં ન લઈ ગયા એવું બનશે જ નહીં. એવી સરસ વાત કરે, પણ તમારું લક્ષ્ય બરાબર હોવું જોઈએ. ગુરુદેવનું પ્રવચન સાંભળવા બેસીએ ત્યારે પુસ્તક લઈને બેસવાનું, પહેલાંથી વાંચી લેવાનું બધું બરાબર, અને પછી સાથે સામે પુસ્તક રાખવાનું અને પછી પ્રવચન ચાલુ કરવાનું. એ રીત છે. અને જ્યાં જ્યાં આત્મા બોલે ત્યાં પોતે પોતાની જાતને મૂકી દેવાની અને પછી વિચારવાનું. તો જરૂરથી આત્મામાં જવાશે, આખો દિવસ સુધરી જાય. સવારના એક પ્રવચન સાંભળ્યું હોય તો આટલી વાતમાં અહીંયા આપણને કેવી રીતે નિર્ણય કરાયો. કહે છે કે પરંતુ એ જ્ઞાન ઉપર અજ્ઞાનીની દ્રષ્ટિ જતી નથી. આપણે જે અત્યારે દ્રષ્ટિ કરાવી ને કે જ્ઞાન કરનાર જે છે એ મિથ્યાત્વ છે, એવો નિર્ણય કરનાર કોણ? આપણે એમ કહીએ કે મિથ્યાત્વ છે, મૂંઢતા છે, તો પણ એવો નિર્ણય કરનાર કોણ છે? એ જીવ છે. અહીં પુણ્ય પાપના કરતાની વાત લીધી છે. શુભાશુભ ભાવના કરતા થઈને પરિણામ એનાથી ભિન્ન આત્મા અજ્ઞાનીને દેખાતો નથી. આ પાંચમા બોલની વાત કરી. હવે આગળ છઠ્ઠા બોલમાં કહે છે કે છઠ્ઠો બોલ ભોગતાનો કહે છે. જો જુદી રીતે લીધું છે. છઠ્ઠો બોલ શું છે આપણે પહેલા છઠ્ઠો બોલ સમજી લઈએ. એ કર્મના અનુભાગને લઈને છે. પહેલા શું હતું? કર્મને લઈને વાત હતી. પછીથી જે આવી કર્મની અંદર બીજી વાત એ કર્મના ઉદયને લઈને હતી. અહીંયા કર્મના અનુભાગને લઈને એ તીવ્ર મંદપણાના રૂપે અનુભાગ જે છે એને લઈને આ છઠ્ઠો બોલ છે. એટલે ભોગવવાની વાત, એટલે ભોગતાપણાની વાત. હવે છઠ્ઠો બોલ છે તે ભોગતાનો કહે છે. કોઈ કહે છે કે સાતા અસાતા રૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર મંદત્વ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે. એટલે સાતા અને અસાતા રૂપે પોતે જેને અનુભવે છે, સાતા અને અસાતા રૂપે જે અનુભવે છે એ શું છે? એ કર્મનો અનુભાગનો અનુભવ છે. કર્મના એવા અનુભાગ છે મંદ કે તીવ્ર, જેવો અનુભાગ છે એ પ્રમાણે સાતા કે અસાતાનો અનુભવ થાય છે. અને એ અનુભવ થવો એનાથી એને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. અને એ અનુભવનારો એવો જે છે સુખ અને દુઃખ એના વિનાનો કોઈ જીવ નથી. સુખ અને દુઃખ એ અનુભવનારો જ જીવ છે. એટલે સુખ કયા? કર્મના મંદતાને કારણે સાતાને લઈને જે થાય છે એને સુખ કહેવામાં આવ્યું છે. સાતા વેદનીય એટલે કર્મ તો રહ્યા છે, કર્મના અનુભાગ, અનુભાગની વાત લીધી એટલે એમાં તીવ્રતા અને મંદત્વ આવ્યું, અને એ વડે જે ભેદ પડે છે એવા એવો જે કર્મનો અનુભવ જે થાય છે સાતા રૂપે અસાતા રૂપે, એ સુખ અને દુઃખથી જુદો બીજો કોઈ જીવ દેખવામાં આવતો નથી. આ મૂળ વાત. હવે આગળ ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા અનંત અનંત સુખનું ધામ છે. આ કર્મની વાત નહીં, સુખ ક્યાંનું? આત્માના સુખની વાત. ગુરુદેવ તો કહે છે કે ભગવાન આત્મા અનંત અનંત સુખનું ધામ છે, પરંતુ અજ્ઞાનીને એની તરફ નજર નથી. એ તો સાતામાં મંદ અને અસાતામાં તીવ્ર એવો જે ભેદરૂપ કર્મનો અનુભવ તેને જ જાણે છે. શું? સાતાની અંદર મંદ અને અસાતામાં તીવ્ર એવો જે ભેદરૂપ કર્મનો અનુભવ, કર્મનો અનુભવ જે થાય છે એના અનુભાગને કારણે એવો છે સાતા અને અસાતા, એને જ એ જાણે છે અને તેથી એ જીવ છે એમ માને છે. સાતાના અનુભવમાં સુખનું, અથવા તો બીજી રીતે કહીએ તો ઓછા દુઃખનું વેદન થાય છે. સુખ તો ક્યાં છે જ? સાતાના અનુભવમાં ખરેખર જોવા જઈએ તો સાતા ક્યારે કહેવાય? કે દુઃખ હતું ને ઓછું થયું ત્યારે સાતા કહેવાય. એટલે દુઃખ તો હોવું જોઈએ પહેલા, દુઃખ હોય અને ઘટે તો સાતા વળી એમ કહેવામાં આવે ને, એ સાતાને સુખ માને છે. એટલે એ કહે છે કે સાતાના અનુભવમાં સુખનું, એટલે કૌંસમાં લખ્યું છે કે અલ્પ દુઃખનું એવું વેદન અને અસાતાના અનુભવમાં તીવ્ર દુઃખનું વેદન દેખાય છે. તેથી તે અજ્ઞાનવશ જે સુખ દુઃખનો અનુભવ થાય છે તેને જ જીવ માને છે. એટલે એવા સુખ દુઃખના અનુભવ વિનાનો જીવ બીજો કોઈ માનતો જ નથી. અજ્ઞાનીની આવી દ્રષ્ટિ છે. આ છઠ્ઠી વાત કરી. હવે એના પછી સાતમો બોલ કહે છે. અહીંયા સાતમો બોલ શેનો છે? જીવ અને કર્મ બંને મળીને જીવ છે. નીચે સાતમા બોલમાં કહે છે કે હવે સાતમો બોલ, કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલા, શું ઉભયરૂપ? ઉભયરૂપ મળેલા એટલે બે વસ્તુ મળી હોય એને ત્યારે ઉભયરૂપ મળેલા કહેવામાં આવે. બંને, બંનેની વાત કરે તો ઉભય શબ્દ વાપરવામાં આવે. એટલે શિખંડની અંદર દહીં અને ખાંડ બંને મળેલા છે એ બંને ઉભયરૂપ એમ કહેવું છે. જે ખાંડ અને દહીં મળેલા છે એને કારણે શિખંડ થયો છે, બંને મળવાથી જેમ શિખંડ થયો છે તો એને શિખંડ કહેવાય છે. એવી રીતે કર્મ અને આત્મા બંને સાથે મળેલા છે તો એને એ જીવ કહેવામાં આવે. કર્મ વિનાનો જીવ હોય નહીં, જેમ કે ખાંડ વિનાનો શિખંડ હોય નહીં. આવી માન્યતા કોની છે? આવી માન્યતા અજ્ઞાનીની છે. પણ જ્ઞાનીની માન્યતા તો બંનેને એના સ્વાદ દ્વારા જુદા પાડવાની છે, કે સ્વાદ દ્વારા એને બંને જુદા અનુભવમાં આવે છે કે આ દહીં છે, દહીંનો સ્વાદ છે ખાટો છે, અને મીઠો સ્વાદ છે તે ખાંડનો છે. અહીંયા કહે છે કે કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલા જે આત્મા અને કર્મ તે બંને મળેલા જ જીવ છે, કારણ કે સમસ્તપણે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. આ ટીકામાંથી લીધું. અજ્ઞાની કહે છે કે કર્મરહિત આત્મા થાય એવું તો કાંઈ જણાતું નથી. ગુરુદેવ શું કહે છે કે અજ્ઞાનીની આવી માન્યતા છે કે કર્મ વિનાનો આત્મા હોય એવું કંઈ લાગતું નથી. કર્મ વિનાનો આત્મા અમને તો શક્ય લાગતો નથી. નિશ્ચયથી વસ્તુ તો ત્રિકાળ કર્મરહિત જ છે. સાચી રીતે જોવા જઈએ તો આત્માનું સ્વરૂપ તો ખરેખર ત્રણેય કાળે કર્મ વિનાનું જ છે. કર્મ એમાં પ્રવેશા નથી. કર્મ એની નજીકમાં રહ્યા છે, કર્મ એમાં પ્રવેશા નથી. એને ભાવ કર્યા છે તો એ ભાવને અનુરૂપ જે કારણે રજકણો એની આસપાસમાં રહ્યા છે એ કારણે રજકણો પાછા છૂટા પડી જાય છે. પણ એના એના મૂળ સ્વરૂપમાં જઈ અને કંઈ એનું બગાડે એમ નથી. પણ પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એ એવા સ્વરૂપ ઉપર એ દ્રષ્ટિ કરે તો થાય ને, તો ખ્યાલ આવે ને આ બધું. એટલે ગુરુદેવ કહે છે કે પરંતુ એ વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે તો ને, એ તો અવસ્થામાં આત્મા અને કર્મ ઉભય રૂપ મળેલા જુએ છે, બંનેને ભેગા મળેલા જુએ છે. આત્મા એ અવસ્થા વર્તમાન પર્યાય આત્માની જે દેખાય છે એ રૂપે જે આત્મા જુએ છે અને તેથી તેને જે આત્મા માને છે. આ મનુષ્યપણું છે એ આત્મા, તિર્યજપણું છે એ જ આત્મા છે, કે દેવપણું છે એ જ આત્મા. ખરેખર તો કર્મથી ભિન્ન જીવ નથી નથી એવું જે એનું જ્ઞાન તે જ જીવનું ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરે છે. જીવ નથી એવું જાણનાર પોતે જ જીવ છે. જો વાત અહીંયા સરસ સમજાવી છે, ફરી પાછી ગુરુદેવે બહુ સરસ વાત લીધી છે. ખરેખર તો કર્મથી ભિન્ન જીવ નથી નથી એવું જે એનું જ્ઞાન તે જ જીવનું ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ તો અજ્ઞાનીની માન્યતા છે કે ભાઈ જીવ જે છે એ કર્મથી જુદો નથી, એ માન્યતા તો અજ્ઞાનીની છે. પણ એ માન્યતામાં પણ પાછું ગુરુદેવ આપણને બીજી રીતે આત્મામાં લઈ જાય છે, કે છે કે એવું જે જ્ઞાન કે એ કર્મથી ભિન્ન નથી આત્મા, એવું એવું જે જીવનું જાણપણું, એવું જ્ઞાન કરવું તે જ જીવનું ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરે છે. એવું જાણવું એનો અર્થ કે જીવ અને કર્મ બે છે ત્યારે ને, બે સંજ્ઞા આપવામાં આવીને, બે વસ્તુ તો છે જ ને. કર્મ જેને કર્મ કહીએ છીએ એ કર્મ શબ્દ દ્વારા એનું વાક્ય આપણને ખ્યાલમાં આવે છે કોને કર્મ આપણે કહીએ છીએ, અને જીવ જેને કહીએ છીએ એક જીવ શબ્દ દ્વારા એનું એ પણ વાચક શબ્દ છે, એના દ્વારા એનું જે વાચ્ય છે એ પણ ખ્યાલમાં આવે છે. એટલે બે વસ્તુ બે સંજ્ઞા બે નામ આપવામાં આવે ને જુદા જુદા, એ જ બતાવે છે કે એ બંનેના જુદા જુદા અસ્તિત્વ છે, જીવનું ભિન્ન અસ્તિત્વ સિદ્ધ થાય છે. જીવ નથી કર્મથી જુદો, જીવ નથી એવું જાણનાર પોતે જ જીવ છે, ગુરુદેવની વિશેષતા છે. સામાન્ય અર્થ તો બધા કરે, પંડિતો જે અર્થ કરે એના કરતા વિશેષ આવો અર્થ જે છે એ ગુરુદેવ સિવાય બીજા કોઈ ના કરી શકે. એટલે તો પંડિતો એમની સભામાં બેસતા હતા બધા, બધાએ આ અર્થ તો આપણે પણ બધાએ સામાન્ય અર્થ તો કરી લીધો કે ભાઈ આ રીતે અર્થ અહીંયા કરવામાં આવ્યો. અજ્ઞાની એમ કે છે કે જીવ અને કર્મ એ બંને સાથે મળીને જીવ છે, કર્મ વિનાનો જીવ હોય નહીં, આ તો બધું આપણે પણ સમજ્યા હતા. પણ અહીંયા આપણે આજે શુક્ર આ પ્રવચન રત્નાકરમાંથી આપણે લઈએ છીએ એનું કારણ આ છે. અહીંયા આપણને બીજી રીતે સમજાવ્યું ગુરુદેવે, આખી દ્રષ્ટિ જ જુદી, કે કર્મ અને જીવ એ બંને કઈ રીતે જુદા સિદ્ધ થાય છે, કે બે સંજ્ઞા જ જુદી પડી જાય છે, જીવનું અસ્તિત્વ એનાથી જ જુદું પડી જાય છે. એવું એ નથી એમ કહેતા એ જીવ ભિન્ન થઈ ગયો, એનું અસ્તિત્વ સિદ્ધ થઈ ગયું કે જીવ છે જ જુદો, નહીતર એવી બે જુદી સંજ્ઞા હોય નહીં. જીવ નથી એવું જણાયું ને કે હા જીવ એ કર્મરૂપે નથી અથવા તો કર્મથી જુદો નથી. ઊંધું માન્યું તો પણ ઊંધું માન્યું માનનાર જીવ છે, ઊંધી માન્યતા કરનાર અજ્ઞાની છે. પણ જ્યારે એ ઊંધી માન્યતા એ કરે છે એમ આપણે જ્યારે જાણીએ છીએ ત્યારે એ જાણનાર જીવ છે. અજ્ઞાની ઊંધી માન્યતા કરે છે એવું જાણનાર આપણે જીવ છીએ. પકડાય એટલું પકડવું પ્રભુ. ગુરુદેવ તો આપણને ઘણી રીતે જુદી જુદી રીતે આત્મા તરફ લઈ જાય છે, આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. કેટલી નાની નાની વાતમાંથી પણ એ આત્માનું અસ્તિત્વ ગુરુદેવ સિદ્ધ કરે છે. અહીંયા પારા નંબર 13 ઉપર પહેલો અને બીજો પેરેગ્રાફ આપણે લઈએ. એક સમયની પર્યાય છે તે વ્યક્ત છે. તો સૂક્ષ્મતાથી સાંભળવા જેવું છે, વિચારવા જેવું છે. એક સમયની પર્યાય છે તે વ્યક્ત છે, પ્રગટ છે, અને વસ્તુ એટલે આત્મા છે તે અવ્યક્ત છે. એ અવ્યક્ત છે. અવ્યક્ત એટલે કે પર્યાય જે પ્રગટ વ્યક્ત છે તેમાં વસ્તુ આવતી નથી, માટે તે અવ્યક્ત છે. પર્યાય છે એ દશા છે જીવની, પર્યાય જે છે એ પર્યાય એ સમયની એવી જીવની દશા છે. પણ એ દશા એ પર્યાય છે એ સમય એવી પર્યાય છે એવી જીવની દશા છે, એની અંદર આખી વસ્તુ આવી જતી નથી. કેમ કે એ પર્યાય તો એ સમય છે ને, પછી એ પર્યાય તો નાશ પામે છે, બીજા સમયે બીજી પર્યાય હોય છે. જો પર્યાયમાં વસ્તુ આવી જતી હોય એટલે આત્મા આવી જતો હોય તો પર્યાયની સાથે આત્માનો નાશ થાય, એટલે એમ તો છે નહીં, પર્યાયની અંદર આત્મા આવી જતો નથી. એટલે વ્યક્ત છે તે શું છે? એ પર્યાય છે. અને અવ્યક્ત છે તે શું છે? એ જીવ છે. એટલે ફરીથી હવે વાંચીએ કે એક સમયની જે પર્યાય છે તે વ્યક્ત છે, પ્રગટ છે, અને વસ્તુ એટલે આત્મા છે તે અવ્યક્ત છે. અવ્યક્ત એટલે કે પર્યાય જે પ્રગટ વ્યક્ત છે તેમાં વસ્તુ આવતી નથી, માટે તે અવ્યક્ત છે. વસ્તુ છે તે પર્યાયમાં આવતી નથી, પણ એનું જ્ઞાન એટલે વસ્તુ સંબંધીનું જ્ઞાન, વસ્તુ એટલે આત્મા, એટલે આત્મા પર્યાયમાં આવતો નથી, પરંતુ આત્મા સંબંધીનું જ્ઞાન એનું જ્ઞાન પર્યાયમાં આવે છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય છે, એમાં જ્ઞાયક ચૈતન્ય જણાઈ રહ્યો છે, બીજું કંઈ જણાતું નથી. ખરેખર તો એમાં જ્ઞાયક ચૈતન્ય જણાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયમાં એ આવતો નથી, પણ એમાં એને જણાઈ રહ્યો છે. જ્ઞાનનો નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વભાવ આપણે કહીએ છીએ ને, અહીંયા ખરેખર નિશ્ચયથી જોવા જઈએ તો એ સ્વપ્રકાશક સ્વભાવ છે. જ્ઞાનનો નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વભાવ હોવાથી સ્વપ્રકાશક એટલે સ્વને પ્રકાશનારો, સ્વને પ્રકાશનારો. વસ્તુ પર પ્રકાશ કરીએ એટલે શું થાય? એનું જ્ઞાન થાય, એ જણાય. એટલે સ્વને પ્રકાશે એટલે શું? સ્વને જાણે. જ્ઞાનનો નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વભાવ છે એટલે જ્ઞાન એ નિશ્ચયથી સ્વને જાણનારો છે, અને એવો હોવાથી એ જ્ઞાયક એમાં જણાઈ રહ્યો છે. એટલે જ્ઞાયક જ જણાઈ રહ્યો છે, એનો સ્વપ્રકાશક જ સ્વભાવ છે ખરેખર તો. પરંતુ પરપ્રકાશક પણ આપણે કહીએ છીએ તો એ અપેક્ષાએ કહીએ છીએ કે એ જ્ઞાનની શુદ્ધતા નિર્મળતા એવી છે કે જગતના બધા જ જ્ઞેયો એમાં ઝળકે છે, એ અપેક્ષાએ આપણે સ્વપર પ્રકાશક કહીએ છીએ. હવે આ વાત તો જ્ઞાની અજ્ઞાનીને તો છે જ નહીં, એટલે અહીંયા અજ્ઞાની વિશેની વાત કરે છે. ગુરુદેવ કહે છે કે પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર નથી, એની દ્રષ્ટિ ક્યાં છે? બારમાં છે. એટલે પર્યાય બુદ્ધિ વડે પુણ્ય પાપનું કરવું અને સાતા અસાતાપણે સુખ દુઃખનું ભોગવવું એ જ જીવ છે એમ એ અજ્ઞાની માને છે. દ્રષ્ટિ આત્મા તરફ નથી ને, જ્ઞાયક તરફ દ્રષ્ટિ નથી, એટલે એની માન્યતા અનેક પ્રકારે થાય છે. એના પછી આગળ કહ્યું છે કે જે શુદ્ધ ભાવનો કરતા અને અતિન્દ્રિય આનંદનો ભોગતા છે તે જીવ છે એ વાત અજ્ઞાનીને બેસતી નથી, એનો નિર્ણય કરવાનો પણ એને ક્યાં સમય છે? કે અતિન્દ્રિય આનંદને ભોગવનારો આત્મા છે એ વાત, અને શુદ્ધ ભાવનો જ આત્મા કરતા હોય, બીજો કોઈ ભાવનો એ કરતા છે જ નહીં, પણ એ વાત એ અજ્ઞાનીને બેસતી જ નથી. પરંતુ ભાઈ, આત્મા નથી એવો નિર્ણય તું જ્ઞાનમાં કરે છે કે પુણ્ય પાપના ભાવમાં કે સુખ દુઃખની કલ્પનામાં? જો ફરી પાછો ગુરુદેવ આપણને આત્મા તરફ લઈ જાય છે કે જે અજ્ઞાની છે એને જ કહે છે. અજ્ઞાનીને બહુ લાંબા શાસ્ત્રમાં ભણાવતા સીધી વાત એક વાતમાં જ એને અજ્ઞાનીને સમજાવે છે કે જો ભાઈ અજ્ઞાની તું એમ માને છે તારી વાત બાદ તો એમાં તારો જે ખોટો નિર્ણય થાય છે, નિર્ણય કરવાવાળો કોણ છે? કે તું નિર્ણય શેમાં કરે છે? આત્મા નથી તું એમ માને છે, જુદો આત્મા નથી એમ તું માને છે ને, તો એ નથી એવો નિર્ણય તું શેમાં કરે છે? એ નિર્ણય તું જ્ઞાનમાં કરે છે કે પેલા પુણ્ય પાપના ભાવમાં નિર્ણય કર્યો તે, કે સુખ દુઃખની કલ્પનામાં નિર્ણય કર્યો? સુખ દુઃખની કલ્પના અચેતન છે, શુભાશુભ ભાવ પણ અચેતન જડ છે. તો તારો નિર્ણય જ્ઞાનમાં જ થયો છે, તો એવો જ્ઞાન સ્વભાવી તું છું, એ તારું સ્વરૂપ છે. સમજાયું? ફરીથી આપણે લઈએ, અહીંયા વાત જે ચાલે છે એમાંથી કેવી રીતે ગુરુદેવ અજ્ઞાનીને બહુ સહેલાઈથી આત્માના અસ્તિત્વ ને આત્માના સ્વરૂપની વાત સમજાવી દે છે એ જોવાનું છે. અહીંયા વાત શું ચાલી રહી છે? આખી વસ્તુ જે ચાલી રહી છે એ અજ્ઞાનીના એવા મિથ્યાત્વના ભાવની વાત ચાલી છે, મિથ્યા શ્રદ્ધા છે એમ કહે છે. પણ એ વાતને અહીંયા ગુરુદેવ જુદી રીતે લઈને સમજાવે છે કે શુદ્ધ ભાવનો કરતા અને અતિન્દ્રિય આનંદનો ભોગતા એ આત્મા છે, જીવ છે, એ વાત જ્ઞાની જાણે છે, પણ અજ્ઞાનીને એ વાત નથી બેસતી, એને એવો નિર્ણય નથી થતો, એને નિર્ણય કરવાનો ટાઈમ પણ નથી ને. એનો નિર્ણય કેવો વર્તે છે? એનો નિર્ણય કર્મરૂપે, બીજી રીતે જુદી જુદી રીતે, આઠ રીત બતાવી એ રીતે એનો નિર્ણય વર્તે છે કે આ રીતે આત્મા છે. તો એને અહીંયા ગુરુદેવ એમ કહે છે કે ભાઈ, તું એ નિર્ણય કરે છે કે આમાં આત્મા નથી, કે આમાં આત્મા છે, કે આત્મા આવો છે, કે આત્મા તેવો છે, એવો નિર્ણય કરવા જાય છે ત્યારે એ નિર્ણય કરે છે તું તારા પુણ્ય પાપના ભાવમાં કરે છે કે સુખ દુઃખની કલ્પનામાં કરે છે? તો પછી જ્ઞાનમાં કરે છે. એટલે નિર્ણય કરવા વાળો જે, જ્ઞાન કરવા વાળો જે છે એ આત્મા છે, એમ અસ્તિત્વ સિદ્ધ કરે છે. સુખ દુઃખની કલ્પના તો અચેતન છે, જડ છે, શુભાશુભ ભાવ પણ અચેતન જડ છે, અને અચેતન એવા તેઓ ચૈતન્ય સ્વરૂપ જીવ નથી એવો નિર્ણય એ કેવી રીતે કરે? એ ના કરી શકે. જો એ નિર્ણય ચેતન કરે છે એમ કહો છો, એમ કહેવામાં આવે તો એનાથી કર્મથી જુદો જીવ છે એમ સાબિત થઈ જાય છે, કેમ કે પેલું અચેતન છે ને આ ચેતન છે. પરંતુ પર્યાય જેનું સર્વસ્વ છે એવા અજ્ઞાની જીવને કર્મ જુદા પડે અને આત્મા એકલો રહે એવું કાંઈ દેખાતું નથી, એની દ્રષ્ટિ પર્યાય તરફ રહી છે ને એટલે એને નથી દેખાતું. તેથી આત્મા અને કર્મ બે ભેગા થઈને એ જીવ માને છે, પર્યાયને જીવ માને છે, કઈક રીતે જુદી જુદી રીતે જીવ માને છે. તો અહીંયા આ વાત અહીંયા લીધી આપણે. હવે આગળ લઈએ 15મા પાના ઉપર. ઘણો વિસ્તાર કર્યો છે, શાંતિથી બધું વાંચી જવું. ઘણી બધી બીજી પણ વાત લીધી છે, એ બધી વાત જે છે એ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી રીતે આત્માના અસ્તિત્વને, આત્માના સ્વરૂપને દર્શાવનારી વાતો છે. એક એક વાત ઉપર આપણે વિસ્તાર કરવા બેસીશું. ગુરુદેવે શું કહ્યું છે, એમાંથી શું ભાવ નીકળે છે, જો એ નીકળવા બેસીશું તો આજની રાત આખી પૂરી થાય એવી વાતો છે આની અંદર. તો શાંતિથી વાંચવા જેવું છે બધું. જો 15મા પાના ઉપર લઈએ આપણે, 15મા પાના ઉપર અહીંયા બીજો પેરેગ્રાફ, અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે પહેલા દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ, એવો ક્રમ જે કેવળીને માને છે તથા કેવળીને ક્ષુધાની પીડા અને આહાર માને છે તેને સર્વજ્ઞના સાચા સ્વરૂપની ખબર નથી. જુદી માન્યતા વર્તે છે ને સંપ્રદાયમાં, એવી માન્યતા પણ ચાલી રહી છે કે પહેલા દર્શન ઉપયોગ અને પછી જ્ઞાનનો ઉપયોગ, એવો ક્રમ જે કેવળીને માને, એ પહેલા દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગની જે વાત છે એ બંને સાથે પણ પહેલા અને પછી એ તો છદ્મસ્તને હોય, કેવળીને હોય નહીં. કેવળીને એમ ઉપયોગ હોતા નથી, ક્રમમાં ઉપયોગ હોતો નથી. અને બીજી વાત કે કેવળીને ક્ષુધાની પીડા પણ હોય નહીં કે આહારની પીડા પણ હોય નહીં, અને એમને આહાર લેવાનો હોય એવું હોય નહીં. કેવળી આહાર લેતા નથી, અને એવું જે માને છે એને સર્વજ્ઞાનના સાચા સ્વરૂપની ખબર નથી. પૂર્ણ જ્ઞાનની દશા એટલે શું એ તે જાણતો નથી. અહીંયા તો અજ્ઞાનીની બીજી બધી વાત લીધી આત્મા વિશે, એટલે આ વાત પણ ગુરુદેવે સાથે અહીંયા મૂકી છે. આપણે અહીંયા એટલા માટે લઈએ છીએ કે એમાં થોડું સમજવાનું છે કે આત્મા અંદર સર્વજ્ઞ શક્તિથી પરિપૂર્ણ ભરેલો છે, એની સન્મુખ થઈ એમાં પૂર્ણ એકાગ્ર થતા સર્વજ્ઞપણું પર્યાયમાં પ્રગટે છે, અને સર્વજ્ઞપણું પ્રગટ થતાં અતિન્દ્રિય આનંદની પૂર્ણ ભરતી આવે છે એવા સ્વરૂપની અજ્ઞાનીને ખબર નથી. ભગવાન કેવળી સર્વદર્શી અને સર્વજ્ઞ એકી સાથે છે. સર્વજ્ઞતામાં સર્વદર્શીપણું અને સર્વજ્ઞપણું બંને એક સાથે છે, એમાં ઉપયોગમાં ક્રમ પડતો નથી. એમાં ઉપયોગમાં કોઈ ક્રમ પડતો નથી, એ વાત અહીંયા કરવામાં આવી છે. હવે એના પછી લઈએ ચોથો પેરેગ્રાફ, આઠમો બોલ આપણો શું હતો યાદ છે બરાબર? આઠમા બોલમાં કર્મના સંયોગથી જ જીવ છે એ વાત હતી બરાબર. તો એમાં કહે છે આઠમા બોલ કે કોઈ કહે છે કે અર્થક્રિયામાં સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે, કારણ કે જેમ આઠ લાકડાના સંયોગથી, એમાં ઉદાહરણ આઠ લાકડા નહોતું ને, આઠ લાકડા ભેગા કરી અને ખાટલો બને એટલે આઠ લાકડાના સંયોગથી જુદો બીજો કોઈ ખાટલો જોવામાં આવતો નથી, તેમ કર્મના સંયોગથી જે જીવ હોઈ શકે એના સંયોગ વિનાનો બીજો કોઈ જુદો જીવ જોવામાં આવતો નથી. અહીં ખાટલાનું દ્રષ્ટાંત આપ્યું છે. ગુરુદેવ કહે છે ખાટલો હોય છે ને તે આઠ લાકડાના સંયોગથી બનેલો છે, ચાર પાયા છે ને બે ઈસ છે ને બે ઉપડા, એમ આઠ લાકડાનો બનેલો છે. એ રીતે અજ્ઞાની એમ માને છે કે આઠ કર્મનો સંયોગ એ જ જીવનું સ્વરૂપ છે, એ જ જીવ છે. આઠ કર્મના સંયોગ રહિત જીવ હોઈ શકે નહીં એવી અજ્ઞાનીની માન્યતા છે. આ આઠમો બોલ છે, આ આઠમો બોલ અહીંયા આ રીતે સમજાવવામાં આવ્યો છે. એટલે આ આઠ બોલ પૂરા થાય છે પછી જે વાત છે એમાં ગુરુદેવે કહ્યું છે કે આત્મા ત્રિકાળ સંયોગથી રહિત અસંયોગી શુદ્ધ વસ્તુ છે, અજ્ઞાનીની ત્યાં દ્રષ્ટિ નથી, તેથી તેને આઠ કર્મ ભેગા થાય એ જ જીવ છે એમ વિપરીત ભાષે છે. આમ મિથ્યા માન્યતાના કેટલાક પ્રકાર અહીં આપ્યા છે, બાકી અસંખ પ્રકારની મિથ્યા માન્યતા હોય છે, અને દુર્બુદ્ધિઓ અનેક પ્રકારે પરને આત્મા કહે છે, પરંતુ પરમાર્થને જાણનારાઓ છે એમની વાતને સાચી કહેતા નથી, તેમને સત્યાર્થવાદી કહેતા નથી. કોને? અજ્ઞાનીઓને. અજ્ઞાનીઓની માન્યતાને સાચી કહેતા નથી. વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણનારા ગણધર આદિ મહંતો એ બધા પેલાઓને સાચા કહેતા નથી. હવે એના ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન છે, એના બે પેરેગ્રાફ આપણે વાંચી અને પછી આજનો સ્વાધ્યાય પૂરો કરીશું. અહીંયા ભાવાર્થ ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એમાં કહે છે કે જીવ અજીવ બંને અનાદિથી એક ક્ષેત્ર વગા સંયોગ રૂપ મળી રહ્યા છે, એક જ ક્ષેત્રમાં રહ્યા છે અનાદિથી. જ્યાં સુધી એ સિદ્ધ નથી થતો, કર્મરહિત થતો નથી, ત્યાં સુધી એને અજીવ સાથે સંયોગી પણ છે. એટલે જો તેરમું ગુણસ્થાન આવે છે, ચાર ગાતિકર્મોનો નાશ થાય છે અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, ત્યારે પણ એ શું કહેવામાં આવે છે, કેવળી કહેવાય છે, પણ સયોગી, યોગ સહિત કેવળી, યોગ સહિત. એ વખતે પણ યોગ છે, શરીર રહ્યું છે ને, એટલે એ એક જ ક્ષેત્રમાં અનાદિથી શું રહ્યું છે, જીવ અને શરીર, એટલે પૂતગળ એટલે અજીવ. એટલે જીવ અજીવ બંને અનાદિથી એક જ ક્ષેત્ર વગા સંયોગ રૂપ મળી રહ્યા છે, બંને આકાશના એક ક્ષેત્રે રહેલા છે, એક જ ક્ષેત્ર આકાશનું એની અંદર રહ્યા છે. અનાદિથી જ જીવની પૂતગળના સંયોગથી અનેક વિકાર સહિત અવસ્થા થઈ રહી છે. પૂતગળના સંયોગથી એટલે એની લક્ષ કરવાથી એના જે વિભાવ ભાવ થાય છે, એટલે એની અનેક પ્રકારે એની અવસ્થા થઈ રહી છે. અને જે પૂતગળ સાથે, એટલે શરીર એને મળ્યું છે, એ પૂતગળ સાથે રહ્યો છે, એ પણ એની પોતાની જીવની એવી અવસ્થા છે, એટલે એને અનુરૂપ શરીર છે. જીવની જે પર્યાય છે એ મનુષ્યની પર્યાય, એ જીવની પર્યાય છે, અને એને અનુરૂપ મનુષ્યનું શરીર એ પૂતગળ છે. જીવની પૂતગળના સંયોગથી અનેક વિકાર સહિત અવસ્થા થઈ રહી છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતા જીવ તો પોતાના ચૈતન્ય તો આદિ ભાવોને છોડતો નથી, ચેતનાને છોડતો નથી, ગમે તે ગતિમાં જાય છતાં પોતે ચૈતન્યત્વને છોડતો નથી. અને પૂતગળ છે એના સ્વભાવને છોડતું નથી, એ મૂર્તિક છે, જડ તો છે, એને છોડતું નથી. આત્મા પોતાના જ્ઞાન દર્શન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શાંત સ્વરૂપ, સ્વચ્છતા સ્વરૂપ ઇત્યાદિ નિજ સ્વભાવને કદીય છોડતો નથી. પર્યાયમાં અનેક પ્રકારના વિકારી ભાવ થવા છતાં વસ્તુ એટલે આત્મા પોતાની અનંત શક્તિથી ભરેલો જે એક ચૈતન્ય સ્વભાવ છે તેને કેમ છોડે, એટલે કે ન છોડે. કોઈ કોઈ પોતાના સ્વભાવને છોડતું જ નથી ભાઈ, કોણ છોડે છે? અહીંયા વ્યવહારમાં જોઈએ છીએ આપણે, ક્યાં કોઈ કોઈના ભાવે થઈ જાય છે? વસ્તુ સાથે પડી હોય તો કઈ કોઈ કોઈના ભાવે થઈ જાય છે? એમ થતું જ નથી. સંયોજનો તો સંયોજનો તરીકે જ રહે છે, એ એકરૂપ થતા જ નથી. તમે હાઇડ્રોજન ને ઓક્સિજનને ભેગા કરો, પાણી થઈ જાય, છતાં પણ એ સંયોજન જ છે, એ એકરૂપતા એમાં છે જ નહીં. એમાં કરંટ પસાર કરતા હાઇડ્રોજન ને ઓક્સિજન છૂટા પડે જ છે. ઓક્સિજન પાછો એવો ને એવો જ ઓક્સિજન હોય છે, ને હાઇડ્રોજન એવો ને એવો જ છે, એના બધા ગુણધર્મો સહિત જ રહે છે. પાછો એમ નથી કે પાણી થઈને પછીથી એમાંથી ઓક્સિજન મેળવીએ તો બીજા ઓક્સિજન કરતા જુદો હોય, બદલાય છે કઈ ઓક્સિજન? નથી બદલાતો. આટલી સાદી સહેલી વાત, કેમિસ્ટ્રીની વાત આપણને ગળે ઉતરે છે. ને અહીંયા આ શરીરના શ્વાસમાં રહેલા આત્મામાં એને જુદું દેખાય છે, એમાં એ આત્માનું શુદ્ધ સ્વરૂપ એને નથી દેખાતું. એમાં એને વાંધો નથી કે હા, પાણીમાંથી જે ઓક્સિજન કાઢવામાં આવ્યો અને બીજો ઓક્સિજન, એ બંનેના ગુણધર્મો બિલકુલ સરખા જ હોય, ભલે પાણીમાં હાઇડ્રોજન સાથે રહીને આવ્યો છે, છતાં પણ એ બદલાયો નથી. એ વાત એને બેસી જાય છે, એ વાત એને બેસી જાય છે. પણ અહીંયા આ જીવ અનેક પર્યાયોમાં ગયો અને અનેક પ્રકારના શરીર ધારણ કર્યા, છતાં એ પોતે શુદ્ધનો શુદ્ધ રહ્યો છે, એ વાત નથી બેસતી. જે બેસાડવાનું છે એ નથી બેસતું. જીવ મટીને અજીવ કેમ થાય? ન થાય, ક્યારેય ન થાય. તેવી જ રીતે પૂતગળ પણ પોતે પોતાનું જડત્વ છોડીને જીવરૂપ થતું નથી, એ ન થાય. જીવ અજીવ સર્વદ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં જ સ્થિત રહે એવી વસ્તુના સ્વરૂપની મર્યાદા છે. કોઈ દ્રવ્ય બદલાતું નથી. પરંતુ જેઓ પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. એણે સંયોગ જોયા છે, એને ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન છે ને એ દ્વારા જ એને જાણવું છે, એટલા માટે એને એ ભૂલ થાય છે. પરમાર્થે જીવનું સ્વરૂપ પૂતગળથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે, તેમજ સર્વજ્ઞની પરંપરાના આગમથી જાણી શકાય છે. સર્વજ્ઞને દેખાયું એવું ન દેખાય તો કંઈ નહીં, પણ એમના આગમ દ્વારા જાણી શકાય ને, એટલે એમણે જે વાત કહી છે એમાં વિશ્વાસ તો મુકાય કે ન મુકાય. આગમો શું છે? જીનવાણી છે. આગમ ક્યાંથી ઉત્પન્ન થયા? જીનવાણીમાંથી. એટલે સર્વજ્ઞ ભગવાને જાણ્યું અને પછી એમની ઓમકાર ધ્વનિમાં જે આવ્યું જ્ઞાન, એમાંથી આગમોની રચના થઈ છે. તો પછી સર્વજ્ઞએ જાણ્યું છે તો પછી આગમમાં એ જ વાત છે. તો આગમો દ્વારા આપણે જાણી શકીએ કે નહીં, એવા નિર્ણય કરી શકીએ ને? તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરીને વાત કરે છે. જેના મતમાં સર્વજ્ઞ છે અને સર્વજ્ઞની માન્યતા છે એને જ જે સાચી માને છે, એટલે જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ, બીજા તો કોઈ સર્વજ્ઞ હોય નહીં, એની માન્યતાને જ જે સાચી માને છે એના મતમાં સર્વજ્ઞ જે છે એ એના મતમાં છે અને સર્વજ્ઞનો સ્વીકાર છે અને એમની માન્યતાને જે સાચી માને છે એને જીવનું સ્વરૂપ અન્ય પ્રકારે જણાતું નથી. પણ એ સિવાયના બીજા બધા જે છે જે સર્વજ્ઞની માન્યતાને માનતા નથી, જેમના મતમાં સર્વજ્ઞ છે નહીં, એ બધા પોતે પોતાની બુદ્ધિથી અનેક પ્રકારની કલ્પના કરે છે. વેદાંતિ, મીમાંસક, સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક, વિશેષિક, ચારવાક, એ બધાના મત બધા જાત જાતના થાય. એવા અહીંયા આઠ પ્રકાર કયા, પણ એ અનેક પ્રકારના થાય. એ પોતપોતાની બુદ્ધિ અને કલ્પનાથી અનેક પ્રકારે કહે, એમાં કેટલા સુધી વાત કરવી, એ બધાને કોઈ સાચા માનતા નથી, એ સત્યાસવાદી નથી. હવે એના પછીની ગાથા 44 અંદર એ સત્યાર્થવાદી નથી તો કેમ સત્યાર્થવાદી નથી એ વાત કહેવામાં આવશે. સુખધામ બોલી અને હવે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
તદ ધ્યાન